તારીખ 4/12/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 75, 76 અને 77 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 46
પ્રશ્ન 75માં ઊંડા સંસ્કાર કોને કહીએ? કાલે વાત આવી ને કે કા ઊંડા સંસ્કાર હોય અને કા તીવ્ર ભાવના હોય તો બીજા ભાવમાં અવકાશ રહે છે, દેહ છૂટી ગયો હોય તો બીજા દેહ મળે ત્યારે પણ જાગૃતિ આવે. ભાવનાનો જે બળ દૂર થયો તો સંસ્કારનો બળ ઘણો છે, કારણ કે તો ઘણી ભાવના ને ઘણી રુચિ પછી પ્રગટ થાય છે સંસ્કાર તો. એટલે સંસ્કારનો પ્રશ્ન લીધો કે ઊંડા સંસ્કાર કોને કહેવા. ભાવ ભાષણ વાળા ને સંસ્કાર ગણાય, વાક્ય જે સંસ્કાર ઉત્તમ મુક્ષુતામાં જે સંસ્કાર નથી પડતા. ઉત્તમ મુક્ષમાં એમ સમજો કે સત્પુરુષની ઓળખાણ થઈ હોય, સંસ્કાર નથી પડ્યા, આજે સંસ્કાર ભાવ ભાષણમાં પડે. પણ ઓળખાણ થઈ હોય તો સંસ્કાર પડવાની યોગ્યતા આવી ગઈ, પડ્યા નથી, પડવાની યોગ્યતા આવી ગઈ એટલે પડશે ખરા, પડ્યા વિના નહીં રહે. પણ પડ્યા નથી પડ્યા એમાં ફેર છે, એટલો ફેર છે. કૃપાળુ દેવે તો વજન થી લીધી છે, એકવાર સત્પુરુષ ની ઓળખાણ થાય એ નિર્વાણ પદ નો અધિકારી છે. પહેલું સંકેત થયું, બીજા સંકેત ને યોગ્ય થયો. ભાવ પાસન માં તો બીજું થઈ ગયું, ત્રીજા ને યોગ્ય થયો. સમાધાન, એક નાયક જ મારે જોઈએ છે અને બીજું કઈ મારે જોઈતું નથી એવી તીવ્ર ભાવના રહ્યા કરતી હોય તે ઊંડા સંસ્કાર છે. સંસ્કાર ને પણ અહીંયા જોડ્યું છે, કેમ કે સ્વરૂપ ના સંસ્કાર છે ને તો એ સ્વરૂપ ને માગે છે. સ્વરૂપ ના સંસ્કાર સ્વરૂપ ને માગે છે. સંસ્કાર છે આ તો સવળા સંસ્કાર છે, અવળા સંસ્કારમાં પણ એવું જ છે. જેમ કે અવળા સંસ્કાર થી કોઈ જીવ સર્પ થાય છે, તો એ ક્રોધ ના સંસ્કાર થી સર્પ થયો છે. અમથમ તો કોક ને કરશે, સાપ કરડ્યો એટલે એના એને કઈ ખોરાક ન મળે, એ ખાવા માટે કઈ એને કરતો નથી, કે એમાંથી થોડુંક લોહી કે માંસ મળી જાય છે એમ નથી. ખાલી એને ગુસ્સો આવે એટલે ગુસ્સાનો વ ઉતારવા દે, બે દાંત બેહાડવીએ ત્યારે એને ગુસ્સાનો વળ ઉતરે. એ પ્રકૃતિ છે, એની ગુસ્સાની એ પ્રકૃતિનો અંદરમાં ઉદય આવે ને સામે કોઈ બી હોય એને સીધો ફડાક કરતો ન ડનશે, ડનશે એટલે ક્રોધમાં ને ક્રોધમાં મોઢું બીડીને ભાગે. પછી એને ખબર છે હું કોઈને કડીશ એટલે મને મારશે, એટલે માગે એવો ભાગવા માંડે કે વાત મૂકી દો, ઘોડો પાછળ રહી જાય, સાપ સાપની ઝડપ એવી ઘોડો પાછળ રહે દોડમાં. તો એ ખાલી દાંત બીડે ત્યારે દાંત પૂરી હોય છે, એ કોથળી ગળામાં કોથળી જ્યારે નહીં હોય એમાંથી જ્યારે ઇન્જેક્ટ થઈ જાય આમાંને, બીજું કાંઈ નહીં, એના લૂછા થયા જોર જ્યારે ભળી જાય. અને એને ખાલી ગુસ્સો ઉતારવો છે, ઓલોનો પ્રાણ જાય છે, આટલો બધું નુકસાન આમાં થાય. ઊંધા સંસ્કાર પણ એને એમ કરાવી દે, जो सर्प होता है ना, उसको क्रोध की प्रकृति है। तो जब उसको अंदर में उदय आता है प्रकृति का, कोई भी जीव सामने होता है, जान पहचान वाला तो कोई होता नहीं, तो उसको काटता है। काटता है तो उसको मुंह में कुछ आता नहीं, कोई खुराक नहीं मिलता उसको, लेकिन उसको क्रोध तभी खत्म होता है जब वो काट लेता है, तो उसका क्रोध पूरा होता है वहां। पर वो क्रोध का उदय को सहन नहीं कर सकता, इसलिए काट लेता है।
क्रोध के कारण से तो सर्प की गति में जाना पड़ता
है। हाँ, क्रोध के कारण से सर्प की गति में गया। हाँ, और क्रोध चालू रखा है और अधोगति में जाएगा। अभी तो संग नहीं पंचेंद्रिय है, फिर दुर्गति में चला जाएगा। तो उल्टा संस्कार भी ऐसा काम कर लेता है, तो जो तीव्र भावना के बस उल्टा संस्कार गया, भाव भाषण हुआ, वो तो काम करेगा ही करेगा। तो जेने संस्कार हो शू आवे से भावो, मारे मारो आत्मा जो है, हमें मारे कई बीजे जो तो नहीं। जीवे एने आ लाइन अनुसंधान थाय से, अनुसंधान में तो शू थाय से, संस्कार में एक समझण थाय से यथार्थ, के अनंत संसार ना सर्व दुखो छूटवानु कारण आत्मज्ञान छे, अने अनंत अनंत सुखनु कारण पण आत्मज्ञान छे। एनु वेल्युएशन बराबर मूल्यांकन यथार्थ थाय छे। जीवनो एवो स्वभाव छे के जेटलो लाभ एने देखाय એટલા પ્રમાણમાં એને એ કાર્યનો ઉત્સાહ ચડ્યા વિના રહે નહીં। ઘણા મુમુક્ષુ આ પ્રશ્ન પૂછે છે કે આ બધું સમજાય છે, પણ ઉદયમાં તો પાછું અમે તો ઈનું ઈ અમારે રહીએ છે, કાંઈ ફેર પડતો નથી। પછી નવરા પડી અત્યારે વિચાર આવે કે આપણે આપણે તો કઈ કામ જ કરતા નથી, આ બધું હાંડવું પણ હવે બધું સમજાણું પણ શું કામનું, ઉદય આવે ત્યારે આપણે એમને વર્તીએ છીએ, સમજાણું એમાં મૂલ્યાંકન નથી આવ્યું। સમજાણું સમજવું એક વાત છે, અને મૂલ્યાંકન થવું એ બીજી વાત છે। એની કિંમત અંકાય તો જીવનો એવો સ્વભાવ છે, ધડ્યા વગર રે નહીં। મોટો નફો દેખાય ને ધોળે નહીં એમ કેમ બને, અને નથી દોડ્યો અત્યાર સુધીમાં, અને હજી નથી દોડતો। મોટો લાભ ભાળે છે ત્યારે દોડે છે કે નથી દોડતો, ખાધા વિના પીધા વિના ઊંઘ્યા વિના થાક જોયા વિના માંદગી જોયા વિના દોડે છે કે નથી દોડતો। મારામાં એક જણાવ્યા તો 65 વર્ષની ઉંમર હતી, ચાચા ભક્તે જોયા બહુ ઢીલા દેખાવ છો, તો કે હવે 72 છે ને હું આમ તો મને એમ કે મારા જેટલી ઉંમર હશે, 2-3 વર્ષ મોટા હશે, 65 જેવું હશે, મને 72 થઈ ગયા, કે કામ હજી એટલું જ કરું છું, કે કામ બધું કરું છું, કેમ કે કામ કરતા કરતા પૈસા મળ્યા એનો રસ છે, અત્યારે 2 પૈસા સારા છે, શું કરવા મળ્યા કે મેં આટલું ધ્યાન આપ્યું, આટલી બુદ્ધિ ચલાવી, આટલી મારી કાર્યક્ષમતા, આટલી હું ડ્યુટી પરફોર્મ કરું છું, ત્યારે આ બધું મળે છે મને, મારી કાર્યકુશળતાને લઈને આ બધું આવ્યું, હજી હું બરાબર કરું કામ, હજી બધા બરાબર કરું, એ રસ ચડ્યા વગર રહે જ નહીં। એની કિંમત આવી ચીજ ની સામે કે હું મળ્યું, રસ ચડ્યા વગર રહે નહીં। મોટા ભાગના ધંધા વાળા રાત્રે 12-1 વાગ્યા પેલા સૂતા નથી, રાત્રે તો હજી 9-10 વાગે આવે, જમે કરે ત્યાં 11 વાગે, પછી બીજું કઈક આમ તેમ હિસાબ કિતાબ ફરણું ઢીકું કરે ત્યાં 12-1 વાગે. કાંઈ એને થાક લાગતો નથી, કાંઈ એને થતું નથી. કેમ લાભ દેખાય છે? હવે ટેલિફોન બાજુમાં રાખીને જોતા હતા, ધંધાનું વોલ્યુમ મોટું હતું. પલંગની બાજુ મોટી પડે પર ટેલિફોન ને બોલ પેન ને કાગળ ને કઈ લખવું પડે. તો અડધી રાતે ફોન આવે તપ કરે, પણ બીજી મિનિટે સુઈ ગયા હોય, હાલે નહીં. ફોન આવે રાત્રે, કારણ કે પેલા તો લોકો શું માગે નંબર ત્યારે મળે, ફેસ્ટિડિયમ હતા ને, ગમે ત્યારે લાગે, ઓપરેટર આપે ત્યારે વાત કરવી પડે. હા મને બી કે આપણે પણ બધું ભૂલી જાય. આટલો મોટો લાભ દેખાય સાદી અનંત કાળનું સમાધિ સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત પુરુષાર્થ, ત્યારે કહે તત જ થતું નથી. સમજાય છે ને દેખાતું નથી, એનું કારણ દર્શન નું છે. સમજાય છે ને દેખાતું નથી, એનું કારણ દર્શન નું છે. એ બહુ લખે છે દીપચંદજી. દર્શન ગુણ છે એ બહુ મોટું કામ કરે છે. કે દર્શન ગુણ દેખતો ન હતો જ્ઞાન જાણે થું એમ કે છે. દેખાય તો જુદી વાત થઈ જાય. એટલે જેને સંસ્કાર હોય એને આ રહ્યા કરે છે, એને મૂલ્યાંકન આવે છે. મૂલ્યાંકન આવે એટલે પુરુષાર્થ નો કંપો ઉપડે એનો. એ પછી ક્યાંય થોભે થંભે એ નહીં બને. આનંદનું ધામ એવો એક જ્ઞાયક આત્મા જોઈએ છે, વિકલ્પ આદિ કાંઈ જોઈતો નથી. આનંદનું ધામ એવો એક આત્મા જ જોઈએ છે અને વિકલ્પ આદિ કાંઈ જોતો નથી. મારે આત્મા સિવાય કાંઈ જોતો નથી. સંતોષ પામે નહીં, ક્ષોભ જ્ઞાનમાં સંતોષ પામે નહીં, કસાયની મનતામાં સંતોષ પામે નહીં. એવી ઊંડી રુચિ જો અંતરમાં હોય, એટલે કે જ્ઞાયક વગર ચેન ન પડતું હોય, તો ગમે ત્યાં સંસ્કાર સ્ફુર્યા વગર રહેતા નથી. એ સંસ્કાર જાગી જાય છે એને. એવા જીવને બહારના સાધનો મળી આવે છે, એને સત્પુરુષનો યોગ બીજું ત્રીજું બધું મળી જાય છે, સત્શાસ્ત્ર મળી જાય, સત્સંગ મળી જાય, બધું એને એની રુચિ પ્રમાણે મળી આવે છે. અને તેનો પુરુષાર્થ પોતાથી જાગી ઉઠે છે, સાધનોથી નહીં. પુરુષાર્થ તો પોતાથી જાગી જાય છે. રૂચિને લઈને સંસ્કાર પડ્યા છે એ ફરીને આત્મરૂચિ અને પુરુષાર્થ સાથે એનું અનુસંધાન થઈ જાય છે. ઊંડા સંસ્કાર કામ કરે તો હવળા તો કરે જ ને, એમાં ક્યાં પ્રશ્ન છે? આ તો બળવાન ચીજ છે. પ્રકૃતિ કરતા સ્વભાવનો વાત વિષય છે તો વધારે બળવાન છે. પ્રકૃતિ કરતા તો સ્વભાવ બળવાન જ છે. એક દાખલો ગુરુદેવ આપતા, એમ કે પાણી ગમે એટલું ગરમ હોય એનો સ્વભાવ શીતળ છે, ઉકળતું પાણી હોય, ફદફદિયા મારતું પાણી હોય, અગ્નિ ઉપર નાખો એટલે અગ્નિને ઠારે, અગ્નિને વધારે નહીં, અગ્નિનો ગારો કરી નાખે. એ પાણીનો સ્વભાવ ઠંડો છે, પ્રકૃતિ આમાંથી ગરમ થયું છે, એ તો સ્વભાવથી ગરમ નથી, ગમે એવું ગરમ હોય તો અગ્નિને ઠારે. એમ જીવનો સ્વભાવ છે એ શાંત છે, કસાય એનો સ્વભાવ નથી, સ્વભાવના બળ આગળ પ્રકૃતિનું બળ કાંઈ નથી. અને ગમે એવું ગરમ પાણી હોય કે ગામ બળે નહીં, નથી
શક્તિ નથી,
ગમે એવું ગરમ પાણી હોય તો એનાથી ગામ ન બળે. અગ્નિ નો એક તિખારો હોય કે ચિનગારી હોય તો ગામ ને બાળે. પ્રકૃતિ આત્માનો નાશ ન કરી શકે, દબાવે આત્માને, અને અનંતકાળથી દબાયો છે એનો એ વાત બરાબર છે, પણ એને નાશ ન કરી શકે. ત્યારે સ્વભાવ જાગે તો પ્રકૃતિને ક્ષય કરે, પ્રકૃતિનો નાશ કરી નાખે, એમ બળમાં ફેર છે. એવા સંસ્કાર લઈને જીવ બીજી ગતિમાં જાય તો નિમિત્તો મળે ખરા? ઉપર તો કીધું બધા સાધન મળી આવે છે, ફરીને પૂછું, પ્રશ્નો તો ઉઠાવ્યા છે સંકલનમાં, પ્રશ્ન ઉઠાવ્યા છે, પ્રશ્નમાં રસ પડે, પ્રશ્નો થોડો હોય ને રસ પડે, જિજ્ઞાસાનો વિષય થયો ને. હા, નિમિત્તો મળી જાય, શું કીધું? નિમિત્તો મળી જાય તો કુદરત બંધાયેલી છે એની સાથે, પોતાની ભાવના પ્રમાણે જગત તૈયાર જ હોય છે. મગ ભાવે તો મટકું થાશ મગનું, ચીણા ભાવે તો ચીણાનું ભૂંડું થાશ, જુદા જુદા જીવના નામ છે. ઘઉં ભાવે તો ઘઉંનું ધનેડું થાશ, એને ધનેડું કે, અને ચોખા ભાવે તો ચોખાની ઈયળ થાય, સફેદ રંગે એનો એવો જ થાય, ચોખા જેવો એર પડે. એમાં ઘઉંમાં ધનેડા પડે, મગમાં મટકા પડે, જગત તૈયાર જ છે તારી ભાવના પ્રમાણે, એમ કહે છે. જેવી તારી ભાવના એ પ્રમાણે જગત તૈયાર જ છે.
મતલબ એમ કે ભાવના કરતો તો પરિભ્રમણની વેદનામાં આવી જશે, ભાવના કરતો જ નથી આત્મકલ્યાણ.
એનું કારણ છે ભાવના તીવ્ર થાય અને ભાવના પ્રમાણે ન મળે તો વેદના આવ્યા વગર રે, કેવી રીતે રે? ભાવના તીવ્ર છે ને મળે નહીં, શું થાય? વેદના જ આવે ને બીજું શું થાય? બીજું શું થાય? પણ વેદના આવતી નથી, બતાવે છે કે ભાવના છે ને, ભાવનાની ઉણપ છે.
અમે ભાઈ શ્રી 5-5 વર્ષ સત્સંગ કર્યો પણ ભાવના નહોતી એટલે કઈ ન થયું, અને અમને શું લાગે કે અમને તો ઘણી ભાવના છે, અમે મસ્તા બેસીએ છીએ કઈ
ના, અમે થોડા દોડી આટલી બધી કરતા હોય, ભાવના વગર કરતા હોય,
એટલી દોડા દોડી કરી
છેડ પાવા પૂરી સુધી ભાગ્ય,
હા રાત આખી જાગીએ પાછા મસ્તા કરીએ છીએ.
ભગવાન નો નિર્વાણ દિન દિવાળી દિને પાવા પૂરી થોડે છત્ર હલાવે જોવા હતું જાગે આખી રાત, મને હાજી મેં કેટલું બધું કર્યું, કેટલી મહેનત કરી, મુંબઈ થી પાવાપુરી પૂર્વ પશ્ચિમ
પછી બાર ના પણ કે ને કે ઓહો આ લોકો તો
ભાઈ આ તો આ તો ભાવ ભાઈ આ તો દોડે છે ઘણી ભાવના વાળા લાગે છે પાવર ચડે ઓરો ખાઈ જાય
અને અંદર જીરો કઈ નહીં
વખાણ કરે પાછા બીજા નો વખાણ કરે તો કેતો ફરે પાછો અમે ગયા તા અમે ગયા તા
દર વર્ષે જાય જ છીએ
અમે દર વર્ષે જઈએ અમે ચૂકીએ જ નહીં ને અમે
અહમ
થાય પર્યાય બુદ્ધિ માં અહમ થાય જે કઈ કરે એનું અહમ થાય દર્શન માં ઉભો છે ને જે કઈ કરે એનું ઓલા જેવું છે ઉપવાસ કરે એટલે ખાય નહી એમાં કોક જરાક બોલ્યો ભાન નથી મને ઉપવાસ છે તો મને ગુસ્સો આવે એવું બધું કરસ એટલે ઉપવાસ તો ઉપવાસ કર્યો છે જેને ગુસ્સો કરવાનો અધિકાર મળ્યો આવું બધું છે
બહુ જોરદાર અણસમજ
એવું બી આવું બધું જીવ કર્યું છે
અમે તો એમાંથી બધા પસાર થઈ રહ્યા અમને પૂરો અનુભવ છે આ વાત
કઈ લે દે વગર પકડી પડતા ઓલા ગાડી વાળા હાથે બાધી પડતા ઓલા હાથે બાધી પડતા બસ એમ અકબર બધું
આ ઈચારાને વધારે માગે પરિણામ ક્યાં ગયા
પરિણામ ને કેમ પકડવા એ તો તમારી પાસે શીખા પરિણામ પકડવાની ખબર જ નહોતી એટલો સત્સંગ કરી બધું કરી કઈ નહીં
પોતાની ભાવના પ્રમાણે જગત તૈયાર જ હોય છે ભાવના ઊંડી ન હોય તો વાત જુદી છે પણ પોતાની ભાવના ઊંડી હોય તો નિમિત્તો જગતમાં તૈયાર જ હોય જ છે એનું કારણ છે હજી જગતમાં સત્પુરુષો રહેલા છે દેવગુરુ શાસ્ત્ર રહેલા છે પોતાની યોગ્યતા હોય તો નજર પડે ને પોતાની યોગ્યતા ન હોય તો સંયોગ થાય તો નજર ન પડે આ સીધી વાત છે નજર ક્યારે પડે કે એટલી નિર્મળતા આવે દર્શન મોક્ષ ઘટીને ત્યારે એટલે પોતાને ભાવનાથી ગરજ થઈ હોય ત્યારે પ્રશ્ન અમુક અપેક્ષાએ 77મો પ્રશ્ન અમુક અપેક્ષાએ દ્રવ્યથી પર્યાયની ભિન્નતા બતાવે છે એટલે સમજવામાં મૂંઝવણ થાય છે દ્રવ અને પર્યાય ભિન્ન ભિન્ન છે એવી વાત આવે છે એટલે સમજવામાં મૂંઝવણ થાય છે દ્રવ અને પર્યાય તો એક સત્તામાં છે આ ભિન્ન ભિન્ન પણ સર્વથા ભિન્ન પણ એકદમ ભિન્ન અત્યંત ભિન્ન પણ આ બધું આવે છે ને સમાધાન અપેક્ષા સમજી લેવી અપેક્ષા તો મર્યાદા સમજી લેવી કહેવાની મર્યાદા કેટલી છે એટલું સમજી લેવું અથવા વ્યૂ પોઈન્ટ શું છે એ સમજી લેવું તેમાં કાંઈ મૂંઝવણ નથી એમાં મૂંઝવણ હું એમ કે છે કાંઈ મૂંઝવણ નથી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકવાથી મુક્તિનો માર્ગ શરૂ થાય છે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકવાથી મુક્તિનો માર્ગ શરૂ થાય છે દ્રષ્ટિ પર્યાયને જોતી નથી દ્રવ્યને જોવે છે કેમ કે એક જ જોઈ શકે છે, ત્યાં પર્યાય નથી બને, કારણ દ્રવ્ય જુએ. ભેદ જ્ઞાન થવાથી અર્થાત સમાય એકત્વ પરથી ભિન્નત્વ, વિભક્તિ એટલે ભિન્નત્વ, તેવી ચૈતન્ય પરિણતિની ધારા પ્રગટ કરવાથી મુક્તિનો માર્ગ પ્રગટ થાય છે. મુક્તિનો માર્ગ પ્રગટ થવામાં જ્ઞાન અપેક્ષાએ ભેદ જ્ઞાન અને દ્રષ્ટિ અપેક્ષાએ દ્રષ્ટિ બે સમકાળે પ્રગટ થાય છે અનુભવમાં, એટલે મોક્ષ માર્ગ શરૂ થાય છે. કહેવામાં બે રીતે કીધું, પણ બે સમકાળે હોય છે. ભેદ જ્ઞાન કેવું છે કે શુભાશુભ વિકલ્પ તે હું નથી, છે ખરા શુભાશુભ વિકલ્પ પણ તે હું નથી, એમ વિતરાગ નથી કે છે જ નહીં, એને શુભ અશુભ વિકલ્પ છે પણ એના એ હું નથી, હું તેનાથી જુદો છું, હું તો ચૈતન્ય તત્વ છું, એ ક્ષણ પૂરતો હું નથી, હું શાશ્વત છું, શાશ્વત દ્રવ્ય છું. તત્વથી બે જુદા તત્વ છે, શુભ શુભ વિકલ્પ અને ચૈતન્ય તત્વ આત્મા, બે જાત જુદી, બે તત્વો જુદા છે, એકમાં બીજાનો હંમેશા અભાવ છે. વિકલ્પ છે, પર્યાય છે, ક્ષણિક છે, હું શાશ્વત દ્રવ્ય છું. આવી દ્રવ્ય દ્રષ્ટિમાં ગુણના ભેદ કે પર્યાયના ભેદ પણ આવતા નથી. દ્રષ્ટિની અંદર ગુણ ભેદ કે પર્યાય ભેદ, દ્રષ્ટિ ભેદને સ્વીકારતી નથી, ભેદને જોઈ શકતી પણ નથી, એટલે એ દ્રષ્ટિમાં ભેદ આવતા નથી. જ્ઞાન ભલે ભેદ ને જાણે, દ્રષ્ટિનું કામ નથી એ, પરિણામ એને પરિણામમાં એ ગુણ જ નથી કે એને ભેદ દેખાય. બાર મહિને દેખાતા ને અંદર મહિને દેખાતા, ઊંધી પડે તોય ન દેખાય ને હવડી પડે તોય ન દેખાય, એનું કામ જ એવું છે. આવી દ્રવ દ્રષ્ટિમાં ગુણના ભેદ કે પર્યાયના ભેદ આવતા નથી. જ્ઞાન બુદ્ધિ જાણે છે અને દ્રષ્ટિ દ્રવ્યને વિષય કરે છે, ત્યારે પરિણતિ, બધા ગુણની પરિણતિ સ્વ તરફ ઢળે છે, ઢળી જાય છે બધા ગુણ. પછી જ્ઞાન દર્શન મુખ્ય છે, જ્ઞાન કે શ્રદ્ધા મુખ્ય છે, બે બધા એટલે બધા ઉડી જવાના.
પેલા જ્ઞાન વળ્યું એટલે દ્રષ્ટિ વળી કે
કારણમાં જ્ઞાન છે, જ્ઞાન જ કારણ છે, જ્ઞાનમ એકમ કારણમ, જ્ઞાન જ કારણ છે. કહેવાય કોઈ વાર શ્રદ્ધાની પ્રધાનતાથી, તો કોઈ વાર કહેવાય જ્ઞાનની પ્રધાનતાથી. ખરેખર તો જ્ઞાન મૂળમાં જ્ઞાન કારણ છે. એનું કારણ શું કે મુમુક્ષુને દ્રષ્ટિ હજી ઊંધી પડી છે, ઊંધી દ્રષ્ટિ કારણ થાય. જ્ઞાનમાં વિવેક પ્રગટે છે, કેમ કે જ્ઞાનમાં સ્વભાવ પ્રગટ છે, જ્ઞાનમાં સ્વભાવ, જ્ઞાને પોતાનું જ્ઞાનત્વ સર્વથા છોડ્યું નથી, અજ્ઞાનત્વ થયું ત્યારે પણ સર્વથા છોડ્યું નથી, એમ છે. એટલે જ્ઞાન સાધન થાય છે, બીજા કોઈ ગુણ સાધન ન થતા, કેમ કે બધાનું પરિણામ ઉલટું છે. પુરુષાર્થ તો ચાલે, સુખની જગ્યાએ દુઃખ છે, એ પાંચ ગુણમાં જ્ઞાન જ સવળું છે, એ અંશે સવળું છે, અંશે અવળું છે, એ અંશે સવળું છે. એ પડખે ચડે ત્યારે બધું અવળું થવા માંડે, અવળા પડખે ચડ્યો ત્યારે બધું અવળું ચાલે, આમ છે. નુકસાનમાં પણ જ્ઞાન જ કારણ છે અને નફામાં પણ જ્ઞાન. જેમ વેપારમાં વેપાર જ નુકસાન નફાનું સાધન છે, વેપાર કરતા કરતા નુકસાન થાય, વેપાર કરતા કરતા નફો થાય. નુકસાન થાય તો માણસ વેપાર ને છોડતો, કેમ કે સાધન તો એ જ છે. એમ જ્ઞાનનો વેપાર છે, ઉમટો ચાલે તો નુકસાન કરે છે, સૂતો ચાલે તો નફો કરે છે, વેપાર તો વેપાર છે.
જે જ્ઞાન પરિભ્રમણ કરાવતું હતું એ જ જ્ઞાન
હું દીધું ને કૃપાળુ દેવા. જે મતે શુદ્ધ જ્ઞાન ભવ ભવના હેતુરૂપ થતું હતું તે જ મતે શુદ્ધ જ્ઞાન ભવ નિવૃત્તિનું કારણ થવા લાગ્યું. આમ છે દિશા બદલી, જ્ઞાને દિશા બદલી, જાત્યાંતર થઈને તે જ જ્ઞાન જાત્યાંતર થઈને મતિશ્રુત છે, જાત્યાંતર થયું છે મતિશ્રુત પણ જાત્યાંતર થઈ ગયું. હુકમચંદજીએ કહેલું એમાં જ્ઞાની જ્ઞાની નો શું આટલો બધો મહિમા કરે છે, જ્ઞાની પાસે મતિશ્રુત છે ને અમારી પાસે મતિશ્રુત છે, અમારી પાસે મતિશ્રુત કઈ ઓછું નથી. ભાઈ તારી જાત ફેર છે ને એની જાત કુમતી છે ને સુમતી છે, એટલો બધો ફેર છે. અહમ પેલે તારે એવું ચડે નારીનો મહિમા થાય ને ગમે નહીં, મારો મહિમા કેમ થતો નથી. પાછા બીજાને કોઈ વ્યક્તિગત મહિમા કરવો નહીં, પણ જો એનો કરે એનો કરે ને એ જ કામ કરતો હોય પાછો એનું ને એના વાળાનું. કેમ વ્યક્તિગત મહિમા થાય એ તો એનો મેઇન ધંધો હોય, જો નાનીનો મહિમા થાય તો કે વ્યક્તિગત મહિમા નહીં કરો, વ્યક્તિ પૂજા નહીં કરો, એવું છે. આવી દ્રવ દ્રષ્ટિમાં ગુણના ભેદ કે પર્યાયના ભેદ આવતા નથી, જ્ઞાન બુદ્ધિ જાણે છે અને દ્રષ્ટિ દ્રવ્યને વિષય કરે છે ત્યારે પરિણતિ તરફ ઢળે છે. વિકલ્પ તોડીને સ્વાનુભૂતિ થાય, નિર્વિકલ્પ દશા થાય તે મુક્તિનો માર્ગ છે. ત્યાંથી શરૂઆત થઈ પહેલી વહેલી, એ વખતે સમ્યક દર્શન પણ થયું અને સમ્યક જ્ઞાન પણ સ્વાનુભવ જ્ઞાન પણ થયું, મુક્તિનો માર્ગ પણ ત્યારથી શરૂ થયો. મુક્તિનો માર્ગ ને જુદી જુદી રીતે કહેવાય છે, હોય છે બધું સાથે, દર્શન જ્ઞાન બધું સાથે જ હોય છે. તેમાં મૂંઝવણનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. એમ મૂંઝવણ શું થાય છે એમ કે છે, શું એમાં મૂંઝવણ છે ને, પર્યાયને ભિન્ન કીધી એ તો મર્યાદિત રીતે ભિન્ન કીધી છે, દ્રષ્ટિ અપેક્ષાએ, જ્ઞાન અપેક્ષાએ નથી કહેતા. ક્યારે શું જ્ઞાન, હા એટલું જાણે જ્ઞાન કે દ્રવ્યને પર્યાયમાં ભેદ શું છે, ઈ જ્ઞાનનું કામ છે ભેદ જાણવાનું, અને છતાં પણ એનું અભેદપણું છે એ જાણવાનું કામ પણ જ્ઞાનનું છે. જ્ઞાન ભેદાભેદ સ્વરૂપ બેને જાણે છે, ભેદના સ્વરૂપને પણ જાણે છે અને અભેદના સ્વરૂપને પણ જાણે, જ્ઞાન બેને જાણે. એમાં કોઈ મૂંઝાવા જેવું છે નહીં, આમ નથી કહેતા ભાઈ. અમારે ધંધો ભેગો છે, સગા બે ભાઈઓ છે, ધંધો ભેગો છે. તો કે મૂડી, તો કે મૂડી જુદી છે, હરખી મૂડી, તો કે ના મૂડી મૂડી હરખી ન હોય. કેમ કે કોકને ખર્ચ વધારે હોય, કોઈનો ખર્ચ કરવાનો તે વધારે હોય, સરખા ભાગ પડ્યા હોય તો કે મૂડી હરખી રહી એવું થોડું છે કાંઈ એમ માટે. કેમ કે દરેકને આવક જાવકની પરિસ્થિતિ જુદી હોય છે, કોઈનો પરિવાર મોટો હોય, કોઈનો પરિવાર નાનો હોય. મોટા મોટા ભાગની વસ્તુ એક સરખી લાવતા હોય, ધંધો ભેગો હોય એટલે. ટીવી લાવો તો બે લાવો, ફૂલો લાવો તો બે લાવો, કપડા ખરીદો તો હરખા લ્યો. મૂડી હરખી રહીએ કે ઓલા પાંચ સાત જણ ખાતા હોય ને આ બે જણ ખાતા હોય, કે ઓલા હાથ વાળા બે જણ જેટલું રાંધે મૂડી હરખી રહે એના માટે એનો ફેર પડવાનો છે. તો કે અમે ભેગા છીએ કે હા ધંધામાં ભેગા છે, જુદા છીએ કે હા મૂડીમાં જુદા છે, રસોડા તો કઈ જુદા છે. બધા રસોડા જુદા, પણ અમારા મન જુદા નથી એમ કે. મન જુદા હોય કે ન હોય, પણ અમે જુદા ઈ જુદા. એના માટે કહેવત છે આપણે, આંગળીથી નખ વેગળા એટલા વેગળા. શરીરમાંથી અવયવ બહાર નીકળે છે, એને કાપો તો લોહી ન નીકળે. નખને કાપો તો લોહી ન નીકળે. શરીરનો અવયવ આવે છતાં એ જુદું, એ જુદું એમ કે છે. એમ કે છે મોટા ભાગે એવું બને એટલે. પણ કેવાય કોઈ કોઈ એવા અપવાદ પણ હોય, લાગણી વાળા હોય બહુ. એમ દ્રવ પર્યાય જુદા કે જુદા, ભેગા તો કે ભેગા, ભેગા પણ છે ને જુદા પણ છે. અપેક્ષા છે, મર્યાદા જુદી જુદી છે. એનું કારણ શું છે કે દ્રવનો ધર્મ ત્રિકાળ રહેવાનો છે, પર્યાયનો ધર્મ સમયવર્તી છે. તો સાવ જો ભેગા થાય તો બે માંથી એક તો રહી શકે નહીં. ક્યાં પર્યાય શાશ્વત થવું પડે, ક્યાં દ્રવ્ય ક્ષણિક થવું પડે. એમાં તો સામે સામું જ છે, એક ત્રિકાળ અને એક સમયવર્તી સામે સામું છે. સર્વથા એક કેમ થઈ શકે? અને જો એક સત્તામાં ન હોય તો બે દ્રવ થઈ ગયા, પર્યાય જુદું દ્રવ થઈ ગયું. એમ જડશે તો જુદા થયા એવું થઈ જાય, એમ તો થાય નહીં. કાંઈ મર્યાદિત રીતે જુદા છે, મૂંઝાવા જેવું કાંઈ નથી. મૂંઝાય છે ક્યારે જીવ? આ જુદા કહીને પણ આત્મકલ્યાણ કેવી રીતે કરાવે છે, અને ભેગા કહીને પણ આત્મકલ્યાણ કેવી રીતે કરાવે છે? એ જો આત્મકલ્યાણનો વ્યૂ પોઈન્ટ જો એને બેમાં સમજાય તો એને આ દ્રવ જુદા, દ્રવ પર્યાયનું જુદાપણું ને ભેગાપણું કાંઈ મૂંઝવણ ન થાય. એ જ ચાવી માસ્ટર કી છે, કારણ કે સમસ્ત જિનાગમના વચનો એક આત્મકલ્યાણના આશયથી કહેલા છે. એ જ આશયથી એનું અવગાહન કરવામાં આવે તો સમસ્ત જિનાગમના વચનો યથાર્થ રીતે સમજીને સમજાઈને પરિણમે અને ક્યાંય ગૂંચવણ ઊભી ન થાય. એનું નામ જ નય જ્ઞાન છે. બધા વચનોને આત્મકલ્યાણમાં દોરી જાય એનું નામ નય જ્ઞાન છે. બસ આટલી તો વાત છે. આ કઈ અપેક્ષા એ કહે છે આ કઈ અપેક્ષા એ કહે છે તે જ્ઞાનમાં સમજી દ્રષ્ટિને મુખ્ય કરી પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરવી તે જ મુક્તિનો માર્ગ છે. કન્ક્લુઝન કર્યું છે, જ્ઞાનમાં સમજણ કરવી, દ્રષ્ટિને ત્યાં દૂર લઈ જવી, પર્યાયમાં શુદ્ધિ થશે એ મુક્તિનો માર્ગ છે.
પ્રયોજન સહિત
બસ આ મુક્તિનો માર્ગ છે. આ મુક્તિનો માર્ગ છે ચાર વખત લીધો છે એ કુતરમાં. Thank you.